તારીખ 6/1/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 274 275 અને 276 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 214
જન્મ મરણ એ દુઃખદાયક પ્રસંગો છે. એવા દુઃખદાયક પ્રસંગો ન હોય તો સારું એમ પણ ઈચ્છે છે. તો પણ સાચો ઉપાય નહીં મળવાની રીતે પરિસ્થિતિ ચાલુ રહી છે. એવો સાચો ઉપાય નહીં મળવાનું શું કારણ? એ કારણો લીધા છે. મૂળ કારણ તો પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી અને તેથી સ્વરૂપનો મહિમા ઉત્પન્ન થયો નથી. અનંતકાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો, કેમ ન આવ્યો? ઓળખાણ ન થઈ માટે ના નિજ પરમપદની પરમાત્મપદની ઓળખાણ થાય, પહેચાન થાય અને એનો મહિમા ન આવે એ બની શકે નહીં, અથવા એનો મહિમા ઉત્પન્ન થતો રોકી શકાય નહીં. આપણે ત્યાં તત્વનો અભ્યાસ કરનારાને પ્રશ્ન રહે છે કે આત્માનું સ્વરૂપ તો સમજાયું, ગુરુદેવ સમજાયું, પણ સ્વરૂપ એટલે વસ્તુની બંધારણીય પરિસ્થિતિ, વસ્તુ વ્યવસ્થા. એવું વસ્તુ સ્વરૂપ સમજ્યા પછી અને જ્ઞાન સુખ આદિ અનંત સામર્થ આત્મામાં છે એમ માન્યા પછી, સ્વીકાર્યા પછી, જાણ્યા પછી એનો મહિમા કેવી રીતે આવે? આવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. મહિમા કેવી રીતે ઉત્પન્ન થાય એ પ્રશ્ન એમ સૂચવે છે કે જે જાણ્યું છે એમાં ઓળખાણનો અભાવ છે. જાણ્યું છે, ઉપર ઉપરથી માન્યું છે, કેમ કે નિષેધ કર્યો નથી, નકાર કર્યો નથી, વિરોધ કર્યો નથી, વાંધો ઉઠાવ્યો નથી, માટે એમ કહેવાય છે કે માન્યું છે, જાણ્યું છે ને માન્યું છે. પણ એવું ઓળખાણ વગરનું જાણ્યું માન્યું એ ખરેખર જાણ્યું માન્યું નથી. જેને જાણ્યું એટલે યથાર્થ રીતે ઓળખથી એને તો ચૈતન્યનો મહિમા ઉત્પન્ન કેમ થાય એ પ્રશ્ન નથી, ઉત્પન્ન થતો એને રોકી શકાતો નથી. જેણે એમને એમ ઓઘે ઓઘે જાણ્યું માન્યું છે, જાણ્યું માન્યું છે, પણ એને ઓઘ સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞા એટલે નામ, ઓઘે ઓઘ એવું નામ એને મળ્યું, ઓળખાણ વગરની ઓઘ સંજ્ઞા. એ તર્ક કરે છે એમ કે ઓઘ સંજ્ઞા કેમ? બરાબર બુદ્ધિપૂર્વક વિચાર કરીને ન્યાયથી, લોજિકથી, તર્કથી, અનુમાનથી, આગમથી, નય જ્ઞાનથી આ નિશ્ચયનો વિષય, આ વ્યવહાર નિર્ણયનો વિષય એમ બધા પડખાથી વિચારીને નક્કી કર્યા પછી ઓઘ સંજ્ઞા કે હા, પછી પણ ઓઘ સંજ્ઞા. કોઈ કહેને માની લે તો ઓઘ સંજ્ઞા છે, પણ આવી રીતે પોતે નક્કી કરે પણ એમાં ઓળખાણનો અભાવ હોય તો લોક સંજ્ઞા છે, ઓઘ સંજ્ઞા છે, ઓઘ સંજ્ઞા છે. એને પણ જીવ ઓઘે ઓઘે જ માહિતી છે, ઓળખાણનો અભાવ. બરાબર યથાર્થ ઓળખાણ હોય, જેવા સ્વભાવે છે એવું ભાવ પાસે, તો મહિમા કેમ ઉત્પન્ન થવો એ પ્રશ્ન રહેતો નથી. મહિમા કેમ કરવો એ પ્રશ્ન ઓળખાણનો અભાવ સૂચવે છે, પ્રદર્શિત કરે છે. એક ન્યાય એમ પણ કહી શકાય કે અનંતકાળથી પોતાના સ્વરૂપને ઓળખ્યું નથી, તેથી એને માર્ગ મળ્યો નથી. સ્વરૂપને ઓળખે અને સ્વરૂપનો મહિમા આવે તો એ મહિમા જ આગળ વધીને અવલંબન સ્વરૂપે કાર્ય કરે છે. માર્ગ તો સ્વરૂપનું અવલંબન લેવું તે છે, અંતરતત્વ સ્વરૂપનું અંતર્મુખ થઈને અવલંબન લેવું તે ઉપાય છે. એ અવલંબન લેવા માટે એને બાહ્ય આકર્ષણ છૂટવું ઘટે છે. સ્વરૂપના મહિમાથી અંતર આકર્ષણ ઉત્પન્ન થવું ઘટે છે. એ સિવાય બીજી રીતે એ કાર્ય થાય એવું હોય. ખાલી પર્યાયમાં જીવ કરે છે તો પણ સહજ મહિમામાં કર્તૃત્વ નથી પણ સહજતા છે. શરૂઆતથી જ કર્તૃત્વ નથી પણ એમાં સહજતા રહેલી છે. એ પ્રકારે અનંતકાળમાં ચૈતન્યનો મહિમા ગણાયો અને વિભાવની તુચ્છતા ન લાગી જે તે પ્રકારના વિકલ્પ ઉઠે છે એની કાંઈ કિંમત નથી. કિંમત તો નથી પણ રાગ માત્ર રોગ છે, નુકસાનનું કારણ છે. આત્માની શક્તિને નો વિરુદ્ધ સ્વભાવ છે, શક્તિના સ્વભાવથી એ વિરુદ્ધ સ્વભાવી છે એવું એને લાગ્યું નહીં. એવું વિચાર્યું નહીં એવું ન કહ્યું, એવું એને લાગ્યું નહીં. વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા નથી, ઉપેક્ષા નથી. પરની અપેક્ષા રહી, સંયોગની અપેક્ષા રહી, દેહાદીની અપેક્ષા રહી અને આવો રાગ મને થાય છે, સારો ભાવ થાય છે એવી પણ એની અપેક્ષા રહેલી છે. એટલે એણે પોતાના સ્વરૂપથી પર અને વિભાવને અધિકતા આપી છે, ત્યાં વિરક્તતા થવાનો સવાલ રહે. જ્ઞાનના પ્રકરણમાં આ એક મુદ્દો છે. નિર્વિકલ્પ વિતરાગી સ્વરૂપ સ્થિરતારૂપ ધ્યાન કોને થાય કે જેને રાગને વિશે વિરક્તતા વર્તતી હોય તેને થાય. અને એક મુદ્દા છે ધ્યાનમાં, એમાં આ એક મુખ્ય મુદ્દો છે. રાગમાં જેને રસ નથી, રુચિ નથી, ઉલટાનો રાગમાં જેને અરસ છે, રુચિ છે, એને ધ્યાન થવાની સંભાવના છે. રાગમાં રસ છે ત્યાં સુધી કોઈ રીતે ધ્યાન થઈ શકે નથી, કેમ કે રાગનું એકત્વ છે એ કોઈ અસાધારણ પરિસ્થિતિ છે જીવની, કે જ્યાંથી એ અનંતકાળથી છૂટ્યો નથી. રાગના એકત્વથી અનંતકાળથી નથી છૂટ્યો, એ એક ઘણો ગંભીર ઉત્પન્ન થયેલો રોગ છે. મોટો રોગ ઉત્પન્ન થાય છે એમને એમ નથી થતો, ઘણા કોમ્પ્લિકેશનનું રિઝલ્ટ છે એમ. આ એકત્વ બુદ્ધિ, એકત્વ રાગ સાથેનું એકત્વ પરિણમન છે, એનાથી છૂટું પડવા માટે એને અનંત વીર્યવાન, અનંત બળવાન પોતે છે એની જાગૃતિ એને આપવી જોઈશે. ત્યાં સુધી રાગનું એકત્વ છૂટતું નથી. અનંત કાળથી રાગ સાથે એકમેકપણું થઈ રહ્યું છે, જ્ઞાન માત્ર હું છું, આમ આમ જુદું પડવાનું છે, માત્ર જ્ઞાન તે હું, એમ જુદું પડવાનું છે, એ સિવાય જુદું પડવાનો બીજો કોઈ ઉપાય કે પદ્ધતિ નથી. વિભાવની તુચ્છતા ન લાગી, પરથી અને વિભાવથી વિરક્તતા ન થઈ, વિરક્ત પણ ન થયું, રસ ન ઉડ્યો, રાગની મીઠાશ ન ગઈ, રાગની અધિકતા ન ગઈ, અને તેથી માર્ગ મળ્યો નથી. માર્ગ નહીં મળવાનું અવરોધક કારણ આ છે કે જીવને રાગમાં વિરક્ત પણ અરુચિ પણ થવું જોઈએ. પરમાગમ સારમાં તો પૂજ્ય ગુરુદેવશ્રીએ ભેદ જ્ઞાનના લક્ષણોમાં એ વાત લીધી છે. ભેદ જ્ઞાનનું એ લક્ષણ છે કે એમ કરીને વાત લીધી છે કે એને રાગમાં અરુચિ થાય, એ ભેદ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન જુદું ને રાગ જુદો એવો વિકલ્પ કરે તે ભેદ જ્ઞાન નું લક્ષણ નથી, એવો વિચાર કરે તે ભેદ જ્ઞાન નું લક્ષણ શૈલી આવી છે. જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં એટલે આત્મામાં, જ્ઞાનમાં એટલે પોતામાં પોતાને રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. આવા શબ્દો પડ્યા છે, રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. જેને રાગમાં મીઠાશ લાગે છે એને આ વિષયની વિપરીતતા છે. આ વિષયની વિપરીતતા છે એટલે ભેદ જ્ઞાનથી વિપર્યાસપણે પરિણમન ચાલી રહ્યું છે, એમ સીધી વાત છે. કેમ રાગ પ્રત્યે અનાદર જાગે છે, વિચારણીય વિષય છે કે રાગમાં રહેલી જે મલિનતા અને રાગમાં રહેલી જે આકુરતા એ જ્ઞાનને પોતાથી એકદમ વિરુદ્ધ લાગે છે. જે માણસ નથી કહેતો કે ભાઈ આ મારો એવો દુશ્મન છે કે એને જોઉં છું તો મને કાળ ચડે છે, એમ નથી કહેતા. ક્રોધની પ્રકૃતિ વાળા માણસો હોય છે એવું બોલતા સાંભળ્યા છે કે ભાઈ હું આ વ્યક્તિને જોઉં છું ને મને કાળ ચડે છે, કઈ પ્રસંગનો હોય, લેવાનો હોય, દેવાનો હોય, કાંઈ નો હોય, 100-150 ફૂટ દૂરથી જોવે ને એના પરિણામ બગડે. હાઈલી પ્રેજ્યુડાઇઝ થઈ ગયું, તીવ્ર વિરોધ કરતો હોય તો કહે છે કે અહીંયા રાગને જુએ છે જ્ઞાન, એને તીવ્ર અનાદર ભાવ, રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ લાગે, આ દુશ્મન છે. સંપ્રદાયમાં તો રાગ ઉપર ગુરુદેવ પ્રહાર કરે તો લોકોને આકરું લાગે છે, મારે પૂજા ન કરવી, મારે ભક્તિ ન કરવી, મારે દયાદાન ન પાડવા. ભાઈ તું કોણ છું ને તારો દુશ્મન કોણ છે કઈક તો વિચાર કર. પરમ પવિત્ર એવું તારું સ્વરૂપ, એની પાસે આ મલિન પરિણામ, મલિન ભાવ, કાદવને મોઢે લગાડવાની વાત છે. ગટરમાંથી લઈ લઈને મોઢે લગાડે અને રાજી થાય, વાહ કેવું સરસ કામ કર્યું. પરમેશ્વર પદે બિરાજમાન પોતે ઉચ્ચ પદમાં, નિજ પદમાં બેસીને રાચે છે, રાજી થાય છે ને રાચે છે. હું શરીર વાળો, હું રાગ વાળો, હું ફલાણા વાળો, ફલાણા વાળો. જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન ને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. કહે છે કે આત્મામાં રાગની ગંધ નથી, જેમાં રાગની ગંધે નથી, પરિપૂર્ણ વિતરાગ વિજ્ઞાન ઘન આત્મા છે, એમાં રાગની જેમાં ગંધ નથી. એ જગ્યાએ રાગના જેટલા વિકલ્પો ઉઠે, એવી જગ્યાએ એવા ક્ષેત્રમાં રાગના વિકલ્પ ઉઠે, એ ઝેર છે. અમૃત સ્વરૂપી આત્મા એની સામે એ ઝેર છે. એનો અનુભવ કે એમાં બળું છું, બળું છું, બળું છું, બળું છું, એવો અનુભવ, એવી આકુલતા છે. જ્ઞાનથી રાગનું ભેદ જ્ઞાન છે. શું? એકલા રાગ સામે જોઈને રાગનો નિષેધ નથી, પણ જ્ઞાન સામે જોઈને રાગનો નિષેધ છે. એકાંત નથી. હા, એ તો કલ્પક, એની કાલ્પનિક દ્વેષ છે. એ તો એક રાગ એને અરુચિ વાળો લાગશે ને બીજો રાગ પાછો એને રુચિ જશે, એમ કે એની જાત એને ઓળખી નથી. અને તો જ્ઞાનની સાથે મેળવીને બે ભાવ તો જીવના પરિણામમાં છે, જીવના ક્ષેત્રમાં થાય છે. તો જ્ઞાન સાથે રાગને મેળવે છે ત્યારે એને અનુભવ થાય છે કે આમાં તો બળું છું, હું તો આમાં બળું છું, તેમાં બળું છું, તેમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. ત્રણ શબ્દ, ત્રણ વખત શબ્દ વાપર્યો છે કે તેમાં એકાંતે દુઃખ છે, તેમ દુઃખ, દુઃખ ને દુઃખ છે, ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે. જ્ઞાનમાં આ રીતે એને ભાષે, નિર્ણય કરે એટલે જેવો એનો ભાવ છે એવો જ્ઞાનમાં એને ભાષે, તો ભેદ જ્ઞાન પ્રગટે છે. અહીંયા ભેદ જ્ઞાનની શરૂઆત થાય છે. જ્યાં સુધી રાગમાં વિકલ્પમાં દુઃખ ન લાગે ત્યાં સુધી ભેદ જ્ઞાનની શરૂઆત થઈ શકતી નથી. ભલે જ્ઞાનને રાગના જુદાપણાના વિકલ્પ કરે, ભલે દ્રવ્યને પર્યાયના જુદાપણાના વિકલ્પ કરે, પણ જ્યાં સુધી એને રાગમાં દુઃખ ન લાગે ત્યાં સુધી ખરેખર જુદા પડવાનો પ્રયત્ન થાય એવું બની શકતો નથી. ત્યારે તો છૂટે. અનાદિની એકત્વ બુદ્ધિથી છૂટવું મામૂલી વાત તો નથી. એક વિચાર તો કરો કે બારમાં એને પ્રયત્ન એવો કર્યો છે કે છ છ મહિનાના, બાર બાર મહિનાના ઉપવાસ કર્યા છે, ઊંધે માથે લટકાણો છે. એને બહારના પ્રયત્નમાં તો કાંઈ એને ખામી રાખી નથી, છતાં અંતરથી રાગનું એકત્વ છૂટ્યું નથી, ત્યાં સુધી એનો સંસાર છૂટ્યો નથી. સંસરણ થઈને એકત્વ થઈ ગયું છે, સ્વભાવમાંથી સંસરણ થઈને એકત્વ વર્તે છે. એ એકત્વ તોડવા માટે એને સતત રાગમાં દુઃખ લાગવું. પીડા થાય અને ચાલુ રહીએ તો સતત લાગે કે વચમાં બંધ થઈ જાય? રોગ થાય, શરીરમાં અશાતા ઉત્પન્ન થાય, પેટમાં ગોળ ચડ્યો હોય કે માથું ફાટતું હોય કે કોઈ જગ્યાએ શરીરમાં રસી થઈ ગયો હોય, સેપ્ટિક થઈ ગયો હોય ને પાકના લબકારા થતા હોય, કોઈ આંગળી અડાડે તો રાડ પાડે એવું પાકું હોય, તો એ સતત થાય કે થોડીક વાર થાય ને થોડીક વાર ન થાય. વેદના ચાલુ જ રહી, સીધી વાત છે. વેદનાનું પરિણમન છે ત્યાં સુધી વેદના ચાલુ રહે છે, એમ અહીંયા પણ ચાલુ જ રહીએ એમ છે. વેદનનો વિષય છે આ તો, સુખ અને દુઃખ તો વેદનનો વિષય છે. જો દુઃખ દુઃખ પણે ન વેદાય, દુઃખ તો રાગ ભાવ છે, આત્મામાં દુઃખ નથી, આત્માના શુદ્ધ પરિણમનમાં દુઃખ નથી, જ્ઞાનમાં દુઃખ નથી, દુઃખ રાગમાં છે. અને દુઃખ દુઃખ પણે ન વેદાય તો એ જ્ઞાન વિપર્યાસને પ્રાપ્ત થયેલું છે. વિપર્યાસપણે ભજે છે ત્યાં જ્ઞાન પોતાનું પરિણમ, એને દુઃખ દુઃખ પણ લાગતું નથી. દ્રવદૃષ્ટિ પ્રકાશમાં પણ એ મુદ્દો વારંવાર લીધો છે. પ્રથમ તો વિકલ્પ મેં દુઃખ લગ્ના
છે,
જો વિકલ્પમાં દુઃખ ન લાગે તો શું સમજવું? કે જો વિકલ્પમાં દુઃખ ન લાગે તો એને એમ સમજવું કે એની ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. 88 નંબરનું ભૂલ છે. સમ્યક દ્રષ્ટિને રાગ કે દુઃખ નથી એમ કહ્યું છે, એની અમે પોતે આ પ્રતિપાદન કરે છે શાસ્ત્રમાં. સમય સારા દે શાસ્ત્રમાં એવી વાત જોરથી પ્રતિપાદિત થયેલી જોવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને રાગ નથી, સમ્યક દ્રષ્ટિને દુઃખ નથી. તો કહે છે કે એ તો દ્રષ્ટિની પ્રધાનતાથી કહ્યું છે, પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે. બળવાનપણે આનંદ છે, બળવાનપણે સુખ છે, વિતરાગતા નહીં બળવત્તરતા છે, એટલે એમ કહ્યું છે. એનું બળવાનપણું પ્રદર્શિત કરવાના હેતુથી. અને જેટલો રાગ છે, કારણ કે વિતરાગ હોય તો સાધક ન હોય, સિદ્ધ હોય, જેટલો રાગ છે એટલું દુઃખ પણ સાધકને છે એમ સાધક પોતે જાણે છે. પર્યાયમાં રાગ છે દુઃખ છે તેને જો જાણે નહીં તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. એની તો ધારણા જ્ઞાનમાં ભૂલ છે, નિશ્ચય જ્ઞાનનો તો પ્રશ્ન જ નથી, સમજણમાં પણ એની ભૂલ છે. સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિનું જોર બતાવવા આશ્રવ નથી તેમ કહ્યું છે, પણ જો આશ્રવ સર્વથા ન હોય તો તેની મુક્તિ હોવી જોઈએ. દલીલ આપીશ પોતે એની સામે. એટલે સાધક પણ પુરુષાર્થવાન હોય છે, પ્રયત્નવાન હોય છે, સમ્યક દર્શન થયા પછી બેસી રહેતો નથી, પરંતુ પ્રમાદ ટાળીને અપ્રમાદ ભાવે બરાબર જેટલી શક્તિ છે એટલી શક્તિથી ઉદ્યમ કરે છે, પુરુષાર્થ કરે છે. એનું કારણ કે એને દુઃખ છે, ટાળવું છે. જો દુઃખ ન હોત તો ટાળવાનો પ્રયત્ન પણ સામે ન હોત. એ વિશે લીધો છે કે વિભાવની તુચ્છતા ન લાગી પરથી અને વિભાવથી વિરક્ત ન થઈ, વિરક્તતા ન થઈ, દુઃખ ભાવમાં વિરક્તતા ન થઈ, પણ દુઃખ ભાવમાં રક્તતા રહી. માટે માર્ગ મળ્યો નહીં, માટે એને માર્ગ મળ્યો નહીં. એવું જે દુઃખમાં દુઃખ નહીં લાગવાનું કારણ જ્ઞાન તો છે એની પાસે, એને કેમ લાગતું નથી? જ્ઞાનમાં દર્શનનો સ્વરૂપનો વ્યામોહ વર્તે છે, એ દર્શનનો પ્રભાવ છે. જ્ઞાન તો જ્ઞાન છે પણ એને ભ્રમ થાય છે કે આ દુઃખ છે, એ દુઃખ રૂપે એને લાગતું નથી.
રાગ માત્ર આગ છે,
રાગ આગ દહે સદા તાતે સમામૃત સદાય છે, તો સદાય અશુભ રાગ છે, શુભ ને અશુભ બે સદાય ચાલે છે. મારા ક્યારેક શુભ ચાલે, ક્યારેક શુભ ચાલે, ક્યારેક શુભ ચાલે, બંને આગ છે. રાગ આગ દહે સદા, બુદ્ધજનજી, બનારસીદાસ, અધ્યાત્મ કવિ પ્રધાન, જ્ઞાની અને એમના કવિપણ એટલે અધ્યાત્મની બધી રચના કરી છે. બહુ સારા ફૂલો છે. પ્રશસ્ત રાગ પણ આગ જ છે. પ્રશસ્ત કહો કે શુભ કહો, એક જ છે. અપ્રશસ્ત કહો કે અશુભ કહો, અને પ્રશસ્ત કહો કે શુભ કહો, બંને એક જ છે. પ્રશસ્ત પ્રશસ્ત અપ્રશસ્ત છે એ શાસ્ત્રીય પરિભાષા છે, અને લોકરૂઢિમાં એને શુભાશુભ કહેવામાં આવે છે. ભગવાનની ભક્તિ ના કહો કે આત્માના સ્વભાવના વિકલ્પો
છે.
હું શરીર છું, હું શરીર છું, હું શરીર છું, એવા વિકલ્પ કેમ નથી કરતા? હું શરીર છું, હું શરીર છું, હું શરીર છું, એમ વિકલ્પ કર્યા કરે છે. હું ફલાણો છું, મારો આમ ફલાણો, મારું નામ ફલાણો છે, મારું નામ આ ફલાણો. જેમ વિભાવ રસે કરીને દેહાત્મ બુદ્ધિ અને રાગની એકત્વની પરિણતિ થઈ ગઈ છે, રાગની એકતા કરવા માટે ક્ષણે ક્ષણે હું પુરુષાર્થ કરો છો, અને સતત કરવાનો એવો ઊંધો પુરુષાર્થ થઈ જ રહ્યો છે. સતત થઈ રહ્યો છે પુરુષાર્થ, રાગના એકત્વપણાનો પુરુષાર્થ, અંતો પુરુષાર્થ સતત થઈ જ રહ્યો છે. વિકલ્પ નથી કરવો પડતો કે આ રાગ ઉત્પન્ન છે, એની સાથે હું એક પણ કરું, હું એની સાથે એકત્વ કરું, હું એમાં હું પણ કરી લઉં, એવો વિકલ્પ નથી કરવો પડતો. થઈ જ જાય છે, કેમ કે એ અત્યંત રસે કરીને ઉપજેલી એક પરિણતિ છે. એમ સ્વભાવના મહિમાથી, સ્વભાવના સ્વરૂપના અત્યંત આત્મરસથી ઉત્પન્ન થયેલી જે પરિણતિ, એ પરિણતિમાંથી ઉપયોગ ઉત્પન્ન થાય છે. નિર્વિકલ્પ એકાકાર શુદ્ધ ઉપયોગ ક્યાંથી ઉત્પન્ન થઈ ગયો? એનો વિકલ્પ નથી કરવો પડ્યો ભાઈ. જે ક્ષણે શુદ્ધોપયોગ ઉત્પન્ન થાય છે, એ પહેલાની ક્ષણે એ શુદ્ધોપયોગ ઉત્પન્ન થવાનો વિકલ્પ નથી હોતો. પરિણતિના રસમાં ઉગ્રતા આવે છે, અને જે રાગ બુદ્ધિપૂર્વકનો ઉત્પન્ન થતો હતો એ તીવ્ર સ્વરૂપ રસની પરિણતિથી ઉત્પન્ન થતો બંધ થાય છે. ત્યારે ઉપયોગ છે એ ઉત્પન્ન થતા રાગને વેદતો હતો એકત્વ કરીને. અહીંયા રાગ ઉત્પન્ન ન થયો, રાગ ઉત્પન્ન ન થયો પણ ચારિત્ર ગુણમાં વિતરાગતા ઉત્પન્ન થઈ, તો વિતરાગતાને વેદી એને. રાગ ઉત્પન્ન થતો હતો ત્યાં સુધી રાગને વેદતું હતું જ્ઞાન ઉપયોગથી. હવે રાગ ઉત્પન્ન થતો બંધ થયો અને વિતરાગતા ઉત્પન્ન થઈ, તો એને વેદે છે, વિતરાગતાનો અનુભવ કરે છે. સ્વરૂપલક્ષ છે, વેદન પર્યાયમાં છે, તો એનો વિકલ્પ કરવાનો પ્રશ્ન નથી. તીવ્ર સ્વરૂપ રસની પરિણતિ થાય છે, એમાંથી ઉપયોગ થઈ જાય છે, કરવો પડતો નથી પણ થઈ જાય છે, એ પ્રકારે શુદ્ધ ઉપયોગ આવે છે. 275 પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે તેને કાળ નડતો નથી. બહુ પુરુષાર્થ પ્રેરક વચનો છે. પંચમ કાળ છે, પંચમ કાળ છે, પંચમ કાળ છે એ બહુ ફરિયાદ કરવાની જરૂર નથી. જે છે તે છે, અને તું એ કાળમાં ફરિયાદ છો એ કઈ મફતનો નથી. અહીંયા છે પંચમ કાળમાં, અને જ્યાં ચોથો વારો ચાલે છે ત્યાં મહાવિધિમાં કેમ નથી? કે પોતાના અપરાધને લઈને છે. તું પંચમ કાળમાં અહીંયા જન્મેલો છો એ શું સૂચવે છે? કે તારા અપરાધને જાહેર કરે છે. પોતાના અપરાધને જોવો નથી, વિચારવો નથી. પંચમ કાળ છે, પંચમ કાળ છે, જેને કોઈ કાળક્રમ લાગુ પડતો નથી. બાળ યુવાન વૃદ્ધ પણ શરીર ને છે, જન્મ મરણ પણ શરીર નું આવાગમન છે કે બીજું કઈ છે? આત્મામાં હું એવું નહીં, કોઈ કાળક્રમ એને લાગુ પડતો નથી. અહીંયા પણ સાધનામાં પણ એવું છે કે ઘણો કાળ શાસ્ત્રમાં છે તેથી એને જ્ઞાન થાય, ઘણો કાળ સુધી શાસ્ત્ર અધ્યયન કરે એટલે એને જ્ઞાન થાય, એવું કોઈ જ્ઞાન થવાનું કાળ સાથે કારણ નથી. જ્ઞાન થાય એને અંતર્મુખમાં થાય છે, એક સમયમાં થાય છે, ખરેખર તો એક જ સમયમાં થાય છે. મિથ્યા જ્ઞાનનો વય, સમ્યક જ્ઞાનનો ઉત્પાદ, મિથ્યા શ્રદ્ધાનો વ્યય, સમ્યક શ્રદ્ધાનો ઉત્પાદ. એટલે કે ગુરુદેવ કહેતા કે એક સમયની ભૂલ છે, પ્રત્યેક પર્યાય સમય સમયની, મિથ્યાત્વ પણ એક સમયનો, મિથ્યાત્વ ભૂલ પણ એક સમયની. કેટલી વાર એને તૂટતા?
એક સમય,
એક જ સમય, એક સેકન્ડ ના અસંખ્ય ભાગમાં ખલાસ થાય. પોતાની સામું જોવે તો જાય, બે બાજુ જોવાની બે દિશા છે, ત્રીજી દિશા નથી આ જગતમાં. કે ત્રીજી બાજુ જોવું કે ન જોવું એ ચર્ચા કરવી પડે. કાં તો જીવ પોતાની બાજુ જોવે, કાં તો જીવ બીજાની સામે, બીજાની સામે જુએ તો હેરાન થાય, પોતાની સામે જુએ તો પોતાનું કરી લે. પોતાનું એને કરવાનો ત્યાં ઉત્સાહ નથી, એટલે બીજાની સામે જુએ છે. લક્ષ બીજાની સામે જાય છે, લક્ષ પોતાની સામે લીધો. પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય. બારમાં પંચમ કાળમાં સર્વજ્ઞના દર્શન થાય, સાક્ષાત પરમાત્માના દર્શન તેવડી તીર્થંકરો ન હોય. બારમાં મનુ ન હોય કે ન દેખાય, હોય તો દેખાવાનું થઈ છે કે ભાગ્યે જ કોઈ જ્ઞાનીના દર્શન થાય, કરોડોમાં અબજોમાં કોઈ થાય. એ બધું જે અછત છે ધર્મ તત્વની, વિદ્યમાન ધર્મ તત્વની અછત છે એ બહારમાં છે, એને પંચમ કાળ કહેવામાં આવે છે. અસ્થિથી નાસ્તિથી કે અનેક પ્રકારના દુષ્ટ પરિણામ વાળા જીવો, વિશેષપણે એનું પ્રભુત્વ હોય છે, એનું બાહુલ્ય હોય છે, એની સંખ્યા મોટી હોય છે, એવો પ્રકાર હોય છે, પણ એ બધું બહારમાં છે. સન્માર્ગના દર્શાવનારાઓની અછત, વિરાધના કરનારાઓની છત, એ બધું પણ બહારનું બહાર છે. તને બે માંથી એકની સાથે ખરેખર પ્રયોજન નથી. જેને અંતર આશ્રય લેવો છે એને બહારના આશ્રયનું જ પ્રયોજન નથી, એટલે એને તો ત્યાંથી પાછા વળવાની વાત છે. એ જે કઈ ફેરફાર છે, કાળ અનુસાર નો જે ફેરફાર દેખાય છે એ તો બહાર છે, પણ જેને આત્માનું કરવું છે એટલે પુરુષાર્થ કરીને જે અંતર્મુખ વળે છે અને એને પુરુષાર્થ કરીને જે અંતર્મુખ વળ્યો અને અપૂર્વ એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ તો એને ખરેખર એ ચોથો કાળ છે, અથવા અનંતા ચોથા આરાધ્ય એ બધાથી ઉત્કૃષ્ટ કાળ એનો આ છે. સુગાનીજીએ કહ્યું કે અનંત તીર્થંકરોથી અધિક છે એમ, જેને ધર્મ પ્રાપ્ત થયો એ કાળ અનંતા ચોથા આરાથી અધિક છે. પંચમ કાળ છે કે નહીં, અનંતા ચોથા આરાથી અધિક છે એને
માટે.
અને એ જગ્યા પંચમારામાં છે. પંચમારાના છેડા સુધી ધર્મ પ્રાપ્તિ થાય એ પરિસ્થિતિ ઊભી છે. માર્ગ અખંડ રહ્યો છે. માર્ગમાં પ્રવર્તનારા માર્ગમાં પ્રવર્તાવનારા જીવોની બીજી માનતા છે. સત્પુરુષો સદંતર ન હોય એવું બધો નથી. આ ક્ષેત્રે જગતમાં ન હોય ધર્મીઓ કે ધર્મ ન હોય કે ધર્મ માર્ગ ન હોય એમ નથી. ત્રણેય કાળે ધર્મ જીવંત છે, જયવંત છે, ધર્મના ધારક પણ ત્રણેય કાળે હોય છે. ત્રણેય કાળે ત્રણ કાળના જાણનારા પણ હોય છે. કોઈ કાળ એવો ખાલી હોતો નથી. હંમેશા એવું જ બન્યું છે. શાસ્ત્ર વાંચીને આગમ વાંચીને જીવને આગમનું સાચું જ્ઞાન કેમ નથી થયું કે એને જે રુચ્યું એ પકડી પકડ્યું. પક્ષા પક્ષી કેમ થાય છે? શાસ્ત્ર વાંચનારાઓ વચ્ચે કેમ ખેંચા ખેંચીને પક્ષા પક્ષી થાય છે કે એકને આ વાત રૂપે છે, બીજાને બીજી વાત રૂપે છે, પછી થાય છે પકડે એમ નથી. ટુડરમુલજીએ સંવિજ્ઞાન ચંદ્રિકા લખી, ગુમઠ સાર ટીકા લખી છે, એમાં એ વાત કરી છે. એની પ્રસ્તાવનામાં ગુમઠ સારની પ્રસ્તાવના એમને લખેલી છે, કર્ણાનુયોગનો તિરસ્કાર કરવા યોગ્ય નથી. તો કર્ણાનુયોગના ગ્રંથની ટીકા કરે છે, પ્રસ્તાવના લખે છે. અધ્યાત્મમાં જે જીવો જવા માગે છે એને કર્ણાનુયોગનો પણ તિરસ્કાર કરવા યોગ્ય નથી, અનાદર કરવા યોગ્ય નથી. એનો અર્થ શું થાય તો એક વાત છે કે ચારેય અનુયોગમાંથી કોઈ પણ અનુયોગનો તિરસ્કાર કરવા કે અનાદર કરવાની. શા માટે એમ છે કે ચારેય અનુયોગમાં આત્માનો આશ્રય કેમ કરવો એ વાત તો રહેલી જ છે. એકમાં ડાયરેક્ટ તો બીજામાં ઇનડાયરેક્ટ પણ એ વાત તો
રહેલી છે.
કાઢું જોઈએ પોતાને એમ છે. આપણે પ્રયોજન સિદ્ધિમાં વાત લીધી છે કે ચાર અનુયોગમાંથી કોઈ પણ અનુયોગ પ્રત્યે અનાદર બુદ્ધિ જાગે, અભાવ ભાવ થાય, અભાવો થાય તો અહીંયા દર્શનમાં તીવ્ર થશે. કેમ કે ભગવાનની વાણીનો અનાદર થયો, દેવગુરુને શાસ્ત્ર શાસ્ત્રનો અભિનય થયો, ત્યાં એ કરવા જેવું નથી. એમાં શું કરવા, પ્રયોજન કહેનારને શું હતું? કહેનારને તો એક જ પ્રયોજન છે કે અનાદિ કાળથી ભૂલેલા આત્માને રસ્તા ઉપર લાવવો છે, માર્ગે લાવવો છે.
બરોબર,
રસ્તો ભૂલો છે એને રસ્તો બતાવવો છે. માર્ગ બતાવવા માટે જ બધા શાસ્ત્રો છે. જે કથાનો કહેવાય છે, જે સ્થૂળ બુદ્ધિમાનને પણ બોધનું નિમિત્ત થાય છે. એમાં પણ જેની કથા છે એ તો માર્ગ પ્રાપ્ત મહાપુરુષો છે, ધર્માત્માઓ છે. ધર્માત્માના જીવન ઉપરથી એનું પરિણમન સમજાવવું છે. પરિણમન અનેક પ્રકારના પ્રસંગો જે બને છે, ચડતી પડતી બતાવે છે. ધર્માત્માઓના બાહ્ય જીવનની ચડતી પડતી બતાવે છે, એમાં પણ એ અંતરમાં સ્થિર કેવી રીતે રહે છે એ વાત બતાવી છે. એ વાત ન સમજે તો એને કર્ણાનંદ કથાનું યુગ પણ વાર્તા જેવો થઈ પડે, અથવા રાગ વૃદ્ધિનું કારણ થાય. રાજમુરજીએ કહ્યું ને કે આ સમયસાર શાસ્ત્ર છે એ બીજા મતના શાસ્ત્રોની જેમ રાગવર્ધક શાસ્ત્ર નથી એમ લીધું. કેમ કે બીજામાં તો એવી બધી વાતો આવે કે જ્યાં રાગની વાત આવે ત્યાં રાગ વધારી મૂકે, દ્વેષની વાત આવે ત્યાં દ્વેષની વાત દ્વેષની વધારી મૂકે, એ પ્રકાર આ માને છે. મિત્રાગી શાસ્ત્ર છે બધા, અને ચારેય અનુયોગનું તાત્પર્ય એકમાત્ર વિતરાગતા છે એમ કે પંચમ કાળ છે એટલે બહાર ફેરફાર થાય, બહારમાં ફેરફાર થાય, પણ જેને આત્માનું કરવું છે એમ જેમ છે કે તે એવો નિશ્ચય કર્યો છે કે મારે મારું આત્માનું હિત કરી લેવું છે, એવો તે નિશ્ચય કર્યો છે. જો એવો નિશ્ચય કર્યો હોય તો એ કાર્ય સુગમ છે. પંચમ કાળને યોગ્ય સંયોગોની વચ્ચે પણ એ સુગમ છે, સહેલું છે, જેને એકમાત્ર આત્મહિત કરવાનું લક્ષ્ય છે તેને. એ તો બહારની વિપરીતતા પણ એટલા માટે બતાવવામાં આવે છે કે જીવ પોતે એ વિપરીતતામાં ચાલ્યો જાય નહીં, એનું જ્ઞાન કરાવવા માટે વાત છે. ચાલતા ચાલતા ખાડો આવે તો બતાવવું છે કે ભાઈ ખાડામાં પગ આવશે તો તું પડી જઈશ, કાં પગને મચકોડ આવશે, કાં ફ્રેક્ચર થશે, તો એનું જ્ઞાન કરાવવું છે જરાક તરીને ચાલ. એટલા માટે એ વાત આવશે ખરી વચ્ચે. આગમમાં પણ પંચમ કાળમાં કેવી કેવી વિપરીતતા હોય, કેમ કેમ વિપરીતતા કરનારા કેવા કેવા જીવો હોય, એ બધું વર્ણન આવશે. દ્વેષ કરવા માટે એ વાત નથી, પણ તું એની અંદર સામેલ નથી, જાણે જાણે તું એની અંદર નથી ન ચાલ્યું, એટલી એમ લેવાની છે. એટલે જેને આત્માનું કરવું છે એવો નિશ્ચય છે, એને કાળે નડતો નથી, અને કાળને અનુસાર જે વિપરીત પ્રકારના સંયોગો હોય છે એ પણ એને પોતાનો પુરુષાર્થ કરવામાં નડતા નથી. ગેરેન્ટેડ વાત છે કે નડતા નથી, નડે છે એમ નહીં પણ નડતા નથી, એ ગેરેન્ટેડ વાત છે. કેમ કે જ્યાં પુરુષાર્થ કરવો છે એમાં તો કોઈની પહોંચ નથી. પોતાના નિજ પરિણામને વિશે પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે ત્યાં કોઈ બહારના સંયોગોની તો પહોંચ નથી, કે જે એને એની અંદર નડતર થઈને પુરુષાર્થ તો રોકી શકે, અવરોધક કારણ થાય એવું તો કાંઈ બહારની ચીજ છે. છઠ્ઠારામાં તો પછી કેમ ધર્મ નથી થતો કે એવા પુરુષાર્થવાળા જીવો નથી. અમે પંચમ કાળમાં એમ જ કહેવું છે કે જે સન્માર્ગમાં રહેલા જીવોની અછત છે, કેમ કે એવા જીવો કોક જ છે. બહુભાગ જીવો તો ઉલટા ચાલનારા નીકળશે, અને કોક જ જીવ ધર્મની પ્રાપ્તિ કરે એવો પુરુષાર્થ પ્રગટ કરશે એમ બતાવવું છે. બરોબર. એટલે એવા જીવો સહજ જ અહીંયા આવતા નથી. જે પુરુષાર્થ કરનારા હોય છે એવા કોક જ જીવો આ બાજુ ભૂલે ચૂકે આવી જાય છે. કુલદેવ કહેતા ને ભૂલથી આવી ગયા છે, મખાના માર્યા. બાકી આ કઈ ધર્માત્માને યોગ્ય પરિસ્થિતિ નથી. બહારની પરિસ્થિતિ કોઈ ધર્માત્માને યોગી નથી. એટલે કેટલાક તો ધર્માત્માઓ ગુપ્ત રહી જાય છે, મજી ગ્રસ્ત આશ્રમમાં ગુપ્ત રહી ગયા. સુગાનીજી ગુપ્ત રહી ગયા. બહાર પ્રસિદ્ધિ થવાની વાત આવે તો ગોપી જાય વિષયને, કેમ કે બહારનું જે પરિસ્થિતિ છે એ કોઈ ધર્મને અનુકૂળ પરિસ્થિતિ જોવામાં આવતી નથી. એટલે એટલો અભિપ્રાય હોય છે બહારના વિષયમાં કે તૃષાતુરને પાણી પાયાની મહેનત કરવી. તૃષાતુર ન હોય તો એને તૃષા જાગૃત થાય એટલી વાત મૂકવી, આથી વધારે નહીં. ધર્મદાસજી લખ્યું છે ને, ઊંધા ઘડામાં પાણી હું ભરતો નથી. ઠીક, એટલે ઊંધો ચાલતો હોય એને ઉપદેશ આપવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે ઊંધા ઘડામાં પાણી નાખે કેટલું રહીએ, ઘડો જ ઊંધો છે એમાં ક્યાં પાણી આવવાનું હતું, ઊંધો પીડ્યો છે એમાં પાણી આવવાનું ક્યાં હતું કે રહેવાનું ક્યાં હતું, પાણીમાં ડૂબાડે તો એનો રહીએ. ઊંધા ઘડામાં પાણી હું ભરતો નથી, ફૂટેલા ઘડામાં પાણી હું ભરતો નથી. ઠીક, કેમ કે એમાંય રહેવાનું નથી. એમ એક કાને સાંભળે છે ને બીજા કાને કાઢી નાખે છે, એને પણ જ્ઞાની પરિશ્રમ એની પાસે લેતા નથી. ઊંધાઈવાળા આગળ પરિશ્રમ લેતા નથી, ફૂટેલા વાળા પાસે પણ પરિશ્રમ લેતા નથી. અને કાચા ઘડામાં હું પાણી ભરતો નથી, કેમ કે ભરે તો એ તરત નોખો થઈ જાય, તરત ફૂટી જવાનું છે, માટી માટી થઈ જશે તરત. શું કહે છે, જેને પોતાનું ગીત કરવું છે એવો એકમાત્ર લક્ષ્ય છે, એવો જેનો અંતરંગમાં દ્રઢ નિશ્ચય છે તેને તેને તેની અવશ્ય પ્રાપ્તિ થાય છે, એને બહારનો કાળ નડતો નથી, એને બીજા કોઈ સંયોગો નડતા નથી. એટલે એ રીતે પણ ફરિયાદ કરવા જેવી નથી રહેતી, મને ધર્મ નથી થતો એનું કારણ કે આ બધો કાળ આવો છે, આ કાળ આવો છે, એ વાત રહેતી નથી.
બીજા સંયોગો નડતા નથી,
બીજા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ નડતા નથી. કેવી રીતે નડે બતાવો, નડે તો કેવી રીતે બતાવે, કોઈને પોતાને નડતા હોય તો વાત કરે કે ભાઈ આ રીતે અમને નડે છે. સુગાનીજીને પૂછ્યું, બેન હતા, અમારા ઘરવાળા છે એ અમને સોનગઢ આવવા દેતા નથી, સંપ્રદાયનો વૈરામને આ બાજુનું મરણ થયું હોય, પુરુષોને અનુકૂળ ન હોય તો એને અહીં ત્યાં નથી જવાનું, મારા ત્યાં નથી જવાનું, ફલાણા નથી જવાનું, ઘરવાળા અમને ન આવવા દેતા હોય તો પણ આ કામ અંદરમાં કરવાનું છે, આ કામ બહાર કરવાનું ના આવવા દેતા હોય તો ઘરમાં કરી શકાય છે. પોતાનું કામ કરવામાં તો ઘરવાળોએ જાણવાનું નથી ને બહારવાળોએ જાણવાનું નથી, કોઈ જાણવાનો નથી, તેને કામ અંદરમાં કરવું છે તો કોઈ જવાબ દીધો. પણ બાહ્ય દ્રષ્ટિને લીધે બહારમાં કંઈક કરે તો મેં કંઈક કર્યું એમ એને લાગે છે, બાકી આત્માની પ્રવૃત્તિ શું, આત્માનો સ્વભાવ શું, એ વિષય અજાણ્યો રહી જાય છે, એ બાજુ રહી જાય છે. 275 જુદો હું જ્ઞાયક છું તે દરેક પ્રસંગમાં યાદ રાખવું, યાદ રાખવું એટલે અહીંયા સ્મરણમાં રાખવું એમ નહીં, લક્ષ્યમાં રાખવું. જ્ઞાયક તત્વ નિજ સ્વરૂપ એ લક્ષ્યનો વિષય છે. રાગથી જ્ઞાન જુદું એ પરિણામની અંદર બે પ્રકારની પ્રવૃત્તિ છે, એક પરિણામમાં લક્ષ્યમાં રહેવાની પ્રવૃત્તિ છે, એક પરિણામમાં જુદા પડવાની પ્રવૃત્તિ છે, એમ બે પ્રકારની પ્રવૃત્તિ થાય છે. અસ્થિ નાસ્તિથી એક જ પરિણામમાં બે રીતે કાર્ય થાય છે, બે રીતે એટલે બે પ્રકાર ઉત્પન્ન થાય છે. લક્ષણો વિષય ત્રિકાળે છે, એમાં હું પણ થાય છે અને ત્યાં હલચલ નથી, મારામાં કોઈ હલચલ નથી, એવો વિષય છે. એક જે પરિણામનો વિષય છે, જ્યાં લક્ષ્ય રાખવાનું નથી, જ્યાં હું પણ નથી, છતાં રાગાદિથી જુદો છું, એવું ત્યાં પ્રવૃત્તિ ચાલે છે. એ પરિણામની નિર્જ્ઞાનની પ્રવૃત્તિ છે. આપણે ચાલીએ છીએ તો જ્યાં જવું છે તે લક્ષમાં છે, અને ચાલવાની પ્રવૃત્તિ થયા કરે છે લક્ષ અનુસાર. લક્ષથી વિરુદ્ધ ચાલવાનું ન બને, ભલે વાતો કરતો કરતો ચાલે, વિચાર કરતો કરતો ચાલે, વાહન ચલાવે લ્યો ને, વાત કરે વિચાર કરે, પણ એક લક્ષ બંધાઈ ગયું, અહીંયા જવું છે, એટલે બધા ટર્નિંગની બાજુ ના થશે. એ લક્ષનો વિષય થઈ ગયો. અને ચાલવું જુદી વાત છે, ચાલવામાં તો બધું ધ્યાન રાખવું પડે, કોઈની સાથે અથડાવવું નહીં, આપણી સાઈડમાં ચાલવું, આગળ પાછળ કોઈની સાથે અથડાવવું નહીં, તરીને ચાલવું, વધારે ટ્રાફિક હોય તો તરીને ચાલવું, વાહન હોય તો એના જેટલા ઓપરેશન કરવા પડે એ બધા કરે છે, કરે છે કે નથી કરવું, ગેર બદલવો હોય, બધું સ્ટીરિંગ ફેરવવું, બધું કરે છે કે નહીં કરવું, તો એ પ્રવૃત્તિનો વિષય થઈ ગયો. તારવણી છે ટ્રાફિકની, એ બધું પ્રવૃત્તિનો વિષય, લક્ષ્ય એક જ જગ્યાએ છે, ઘરે પણ, તો એ એમાં કાંઈ ફેરફાર નથી થતો. લક્ષમાં ક્યાંય ફરતું નથી, લક્ષ તો લક્ષના સ્થાને રહે છે, પ્રવૃત્તિમાં અનેક પ્રકાર બને છે બહારમાં. એમ અહીંયા પ્રવૃત્તિ છે એ જ્ઞાનની છે, અને હું જ્ઞાયક છું એ લક્ષનો વિષય છે. તે દરેક પ્રસંગમાં એટલે સર્વકાળે હું જ્ઞાયક છું એનું તો લક્ષ્ય હું જોઈએ નહીં. પછી જે જે કાળે જે જે પ્રકારના ઉદય ભાવ થાય તેનાથી ભિન્નપણાની પ્રયત્ન અને પુરુષાર્થને થવો જોઈએ. જ્ઞાયકના લક્ષ્ય ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. સંક્ષિપ્તમાં વાત લઈએ, સિદ્ધિ તો એટલી છે કે જ્ઞાયકના લક્ષ્ય ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ થાય. પરિણામના લક્ષ્ય ભલે વિજ્ઞાનની પ્રવૃત્તિ પરિણામમાં છે, રાગ અને જ્ઞાન પરિણામમાં છે, પણ પરિણામના લક્ષ્ય પરિણામની પ્રવૃત્તિ નથી. ત્રિકાળી જ્ઞાયકના લક્ષ્ય પરિણામની પ્રવૃત્તિ છે, આમ છે, તે સમ્યક છે. એટલે કહે છે શુભાશુભ ભાવથી જુદો, આ જુદો છે, એ જુદો તારવો છે, તે જુદો છે, આ તારવણી છે. પછી અનેક પ્રકારના ઉદયમાં પદાર્થોનો સંયોગ વિયોગ તો એનાથી જુદો, શાસ્ત્રનો સંયોગ તો એનાથી જુદો, ભગવાનનો સામે સંયોગ તો એનાથી જુદો, એ બધો ઉદયના ટ્રાફિકમાં જાય છે. એનાથી જુદો એટલે જુદો, સર્વથી જુદો હું જ્ઞાયક છું, તે દરેક પ્રસંગમાં લક્ષમાં રાખવું, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. મનુષ્ય જીવન સાર્થક કરે ક્યારે? કે ભેદ જ્ઞાન કરે ત્યારે. અનંતકાળથી આ ભેદ જ્ઞાન કર્યું નથી. શાસ્ત્ર પદ્ધતિ એ જોઈએ તો ભેદ જ્ઞાન છે એ માર્ગ પ્રાપ્તિની માસ્ટર કી છે. શાસ્ત્રનું વાંચન કરવું એ કોઈ ઉપાય નથી, જપ કરવા એ કોઈ ઉપાય નથી, તપ કરવા એ કોઈ ઉપાય નથી, ભેદ જ્ઞાન કરવું તે એકમાત્ર ઉપાય છે. અને તેથી કરીને સમયસારની ગાથાએ ગાથાએ આ ટીકા છે ભેદ જ્ઞાનની. કોઈ અધિકાર એવો નથી સમયસારનો કે જેમાં ભેદ જ્ઞાનનો વિષય આચાર્ય ભગવાને ચર્ચ્યો નથી. પાસેથી લીધો નથી એવો એક પણ અધિકાર નથી. બધા અધિકારમાં વેદ જ્ઞાનના એક સૂત્રમાં પરોવાયેલા એ બધા અધિકાર છે. ગમે ત્યાંથી વાત કાઢો, કેમ કે એ ગ્રંથ જ મિથ્યાત્વને અજ્ઞાન ટાળીને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કરવાના હેતુથી રચાયેલો એ ગ્રંથ છે. જેમ નિયમસાર કુનકુંડાચાર્ય દેવે પોતાની સ્વરૂપની ભાવનાને અર્થે રચ્યો છે, એમ આ બીજા જીવોની કરુણા આવે છે. કેમ કે પોતાને તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વર્તે છે, બીજા જીવો સંસારની અંદર પરિભ્રમણ કરે છે, નિષ્કારણ કરુણાથી એનું મિથ્યાત્વ અને અજ્ઞાન પડે એ વિષય 415 ગાથા મૂકી જંગલમાં રહી જઈને લખ્યું છે. કેવા પરિણામ હશે વિચારવા જેવો વિષય છે. એ કહે છે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો એટલે વારંવાર પ્રયત્ન કરવો, એમ લેવું. અભ્યાસ કરવો એટલે વારંવાર પ્રયત્ન કરવો, વારંવાર વિકલ્પ કરવો એમ નહીં, વારંવાર ભેદ જ્ઞાનનું શાસ્ત્ર વાંચવું એમ પણ નહીં. અંતર પ્રયત્ન વારંવાર કરવો, તે જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. તો મનુષ્ય જીવન સફળ થશે, સિદ્ધપદનું અહીંયા રજિસ્ટ્રેશન થશે, પાકી જગ્યા સીટ નક્કી થઈ જશે સિદ્ધાલયની. નહીતર જેમ ફૂટેલી કોડીની કોઈ કિંમત નથી, એમ મનુષ્ય જીવનની કોઈ કિંમત રહેતી નથી.
જય શ્રી દિગંબર, જય ધારણ, જય હો, જય હો.